પછી જો આ આઠ સૂત્ર માં તો સમ્ય દર્શન ની વાત કરી, હવે નવમા સૂત્ર થી સમ્ય ધ્યાન ની વાત ચાલુ કરી. તો નવમું સૂત્ર શું છે? મતિ શુદ્ધ અવધિ મન પર્યાય કેવલાની માનમ. દસમું અગિયારમું પાઠ તત્ પ્રમાણે આદ્ય પરોક્ષમ પ્રત્યક્ષમ અન્ય. હવે આ બાર થયા. હવે તેરમું સૂત્ર વૃદ્ધિ ચિંતા સ્મૃતિ સોરી મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અભિભૂત ઇતિ અર્થાંતરમ. ચૌદમું તન તદ ઇન્દ્રિય અનિન્દ્રિયા નિમિત્તમ. અને આજે પંદરમું જે આપણે જોયું છે અવગ્રહ ઈહા હવાય ધારણા. જો આ છેલ્લા ત્રણ જે સૂત્ર છે તેરમું ચૌદમું ને પંદરમું એમાં આપણે મતિ જ્ઞાન ની વાત શરૂ કરી. મતિ જ્ઞાન શું છે? મતિ જ્ઞાન શું છે? એ જ્ઞાન નો પ્રકાર છે. એની પરિભાષા શું છે મતિ જ્ઞાન ની? જે જ્ઞાન ઇન્દ્રિય અને મન ના નિમિત્ત દ્વારા રૂપી અથવા અરૂપી બે પદાર્થ ને જાણે છે તેને મતિ જ્ઞાન કહેવાય છે. બરાબર. જેવી રીતના આપણે આંખ થી જોઈએ છે, કાન થી સાંભળીએ છે, આજે ઇમિડિયેટ ઇન્દ્રિયો દ્વારા થનારું જ્ઞાન એને મતિ જ્ઞાન કહેવાય છે. એના ઉપર જે પછી વિચાર કરીએ છીએ અને કંઈક જાણીને કંઈક અન્ય વિચાર થઈ જાય છે એ શ્રુત જ્ઞાન છે. આપણે આજે પણ મતિ જ્ઞાન ની વાત કરીએ છીએ. મતિ જ્ઞાન ના આપણે પાંચ બીજા નામ જોયા હતા તેરમા સૂત્રમાં. હમણાં આપણે એ કહ્યા કયા છે? મતિ સ્મૃતિ ચિંતા સંજ્ઞા ચિંતા અભિનિબોધ. મતિ એટલે શું છે? ત્યાં ઇન્દ્રિય મન થી જાણવું છે. સ્મૃતિ શું છે? જે પહેલા જાણ્યું હતું એનું ફરીથી સ્મરણ થવું છે. પછી ત્રીજું છે સંજ્ઞા. સંજ્ઞા એટલે પ્રત્યભિજ્ઞાન. એને એનો મતલબ શું છે? કે જે વર્તમાન જાણી રહ્યા છે અને જે જૂનું જાણ્યું હતું એ વચ્ચે કે આ ઈ જ છે એવું કોરિલેશન કરવું અથવા આ ઈ નથી એવું કોરિલેશન કરવું તેને સંજ્ઞા અથવા પ્રત્યેક જ્ઞાન કહેવાય છે. ચોથું ચિંતા. ચિંતા અથવા એને કર્ક જ્ઞાન પણ કહેવાય છે. આનો શું મતલબ? કે કોઈ ચિહ્ન જોઈને ત્યાં કોઈ પદાર્થ હોવો જોઈએ એવું તર્ક કરવો, એવું લોજિક યુઝ કરવું કે અહીંયા જો આવા સિમ્પટમ દેખાય છે એટલે આ બીમારી હોવી જોઈએ, તો એને કર્ક જ્ઞાન અથવા એને ચિંતા કહેવાય છે. અને પાંચમું અભિનિબોધ. અભિનિબોધ અથવા એને અનુમાન જ્ઞાન પણ કહેવાય છે. કે સામે જે પદાર્થ પડેલો છે એના લક્ષણ જોઈને પદાર્થ નો નિર્ણય કરવો કે આ વસ્તુ આ જ છે, તેને અભિનિબોધ અથવા અનુમાન જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનમાં આ પાંચ પ્રકારનું જે પાંચ મતિ જ્ઞાનના જે જુદા જુદા નામ કીધા એમાં નિમિત્ત કોણ છે? ઇન્દ્રિય. આ પાંચ ઇન્દ્રિય સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ અને મન. મન શું છે? ત્યાં રહેલું એક અષ્ટ કમળના આકારનું એક ફિઝિકલ ઇન્દ્રિય છે, જેના નિમિત્તથી સાચા પોતાનો સારા ખરાબ નો નિર્ણય જીવ કરે છે એને મન કહેવાય. આટલી વાત આપણી થઈ. હવે ચાલો આજે આગળ વધશું. ભૈયા સ્લાઇડ નિકાલવી છે. સ્લાઇડ મેં આપણી તીસરી સ્લાઇડ ને વહાં સે શરૂ કરેંગે. જો 14મું સૂત્ર આપણે જોયું કે મતિ જ્ઞાન થી ઉત્પત્તિ કે સમય નિમિત્ત કોણ છે? ઇન્દ્રિયા ઓર મન. વો મતિ જ્ઞાન કી ઉત્પત્તિ ને નિમિત્ત હૈ. આજે આપણે 15મું સૂત્ર જોશું. મતિ જ્ઞાન કે ક્રમ કે ભેદ. મતિ જ્ઞાન નો ક્રમ કેવી રીતના થાય છે? જો કોઈ પણ જ્ઞાન જીવને થાય તો એ જ્ઞાન બહુ ફાસ્ટ થાય છે. જીવનો ગુણ છે જ્ઞાનનો, અને જ્ઞાન ગુણની પર્યાય એટલે અવસ્થા. તો દર સમયની અવસ્થા છે તો જ્ઞાન કેટલું ફાસ્ટ થાય છે કે દર સમય થાય છે. ફરીથી જીવને કંઈક જાણવાનું કાર્ય દર સમયે થાય છે. હવે દર સમયે તેમ જ વસ્તુ જાણે એવો કોઈ નિયમ નથી, તો એનું નવું જાણવું એક સમયમાં ચેન્જ થાય છે. હવે એક સમયમાં ચેન્જ થનારું જ્ઞાન એને જાણવાની શક્તિ સર્મસ્ત જીવને, જે કેવળ જ્ઞાની નથી એને નથી. ફરીથી જે એક સમયમાં જે જાણવું થાય છે એને આપણે લોકો તો જાણી જ નથી શકતા. તો ક્યારે જાણીએ છીએ? કે હમણાં જે વર્તમાનમાં કંઈક થયું એનું રિયલાઇઝેશન આ જીવને અસંખ્યાત સમયે થાય છે. એક સેકન્ડ ની અંદર, જો સાંભળજો ધ્યાનથી, એક સેકન્ડ ની અંદર સંખ્યાત કોડાકોડી આવલીઓ હોય છે. આવલી એક સમયનું માપ છે. જેવી રીતના આપણે નેનો સેકન્ડ એવું કહીએ ને, નેનો સેકન્ડ, પીકો સેકન્ડ આવી હતી, એનાથી પણ બહુ નાનું સંખ્યાનું ટાઈમનું મેઝરમેન્ટ એને આવલી કહેવાય. એક સેકન્ડ ની અંદર આવી સંખ્યા કોડાકોડી, કોડાકોડી એટલે કરોડ ઇન્ટુ કરોડ, 10 into 15 એવી પાછી સંખ્યા કહેતા બીજા કરોડ ને સમજી લેવા, ખ્યાલ આવે ને? એટલી તો આવલીઓ હોય. અને એક આવલી ની અંદર અસંખ્યાત સમયો હોય. એટલે સમય ઇઝ સચ અ સ્મોલ મેઝરમેન્ટ ઓફ ટાઈમ. જીવને એક સમયમાં થનારું જ્ઞાન સમજાતું જ નથી, પકડાતું નથી, ત્યારે નથી એના ખ્યાલમાં આવતું. તો ક્યારે ખ્યાલમાં આવે? કે હમણાં જે થયું, ટાઈમ એક્સિસ ડ્રો કરો તો હમણાં જે કંઈક થયું એ આપણને અસંખ્યાત સમય એટલે અમુક અવલીઓ પછી ખ્યાલમાં આવે છે. ખ્યાલ આવે છે? જેવી રીતના સમજો કે હમણાં કંઈક અવાજ આવે, કંઈક દરવાજો બંધ થાય કે કંઈક દરવાજાને કોઈ ઠોકાઈ જાય, કંઈક થાય ને, તો આપણને આમ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ પછી એનું રિયલાઇઝેશન થાય ને કે કંઈક થયું. તો એ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ એટલે કે એમાં સંખ્યાક અવલીઓ વહી ગઈ, બરાબર? એટલે જીવને વર્તમાન જણાતો જ નથી. ધ્યાનથી સાંભળજો, જીવને વર્તમાન જણાતું જ નથી. જીવને ભવિષ્ય કદી ખબર જ નથી, કેમ કે ભવિષ્ય તો થયું જ નથી. જીવ એટલે આપણે સંસારી જીવો લેવાના, કેવળ જ્ઞાની ભગવાનને, અવધિ જ્ઞાની, મનપર્યાય જ્ઞાની લોકોને કાઢી નાખો અમે, આપણા જેવા નોર્મલ જીવ. તો ભવિષ્ય તો થયું નથી એટલે જણાતું નથી. વર્તમાન એટલું સૂક્ષ્મ છે કે જણાતું નથી, કેમ કે વર્તમાન એ ઓન્લી વન સમય. બાકી એક સમયની પહેલાના જેટલા પણ ટાઈમ વયા ગયા બધું ભૂતકાળ છે. એક સમય પછી જે થવાનું છે બધું ભવિષ્યકાળ છે. તો જીવને જણાય છે શું? કે ભૂતકાળમાં જે વસ્તુઓ થઈ ગઈ એ જ જણાય છે. હવે જે વસ્તુ થઈ ગઈ એમાં જીવ કઈ ચેન્જ તો કરી શકતો નથી, કેમ કે તો ટાઈમ ઓલરેડી વયો ગયો. હા, જાણી શકે છે, બરાબર? તો જે જીવ ખાલી ભૂતકાળ નું જ્ઞાન હતું, જીવ એટલે આપણે સંસારી જીવો ભૂતકાળ ને જાણીએ છીએ, વર્તમાન અને ભવિષ્ય તો જાણતા નથી. હવે કઈ કરવાની તાકાત જીવમાં ક્યાં છે? કઈ કરી શકવાની કેપેબિલિટી જીવમાં નથી, કેમ કે કઈ સ્કોપ જ નથી, એક સમયમાં કઈ કરી શકતો નથી. ભૂતકાળનું જે થઈ ગયું એ બધું જાણે છે, બરાબર. હવે જો એમાં પણ થોડું વધારે બાયફરકેટ કરીએ, જે વર્તમાન સમયમાં એક્ઝિસ્ટ થયું, કઈ નવી વસ્તુ થઈ, એને આપણે અસંખ્યાત સમય પછી જાણીએ છીએ, બરાબર. હવે નોર્મલ હ્યુમન બિંગ નો નેચર કેવો છે કે એક વાર જાણીને અમુક વસ્તુને છોડી દે છે, છોડી દે છે એટલે આગળ વધી જાય છે, અને અમુક વસ્તુને વારંવાર એને રિપીટ કર્યા કરે છે જ્ઞાનમાં. થાય છે કે આપણને સપોઝ કઈક બહુ ભાવ્યું હોય, કઈક બહુ પેઇન થયો હોય, કઈક બહુ ન ગમ્યું હોય, જે વસ્તુ એવી છે કે જે આપણને સમાવ સ્ટ્રાઇક થઈ જાય તો એને આપણે વારંવાર એનો વિચાર કર્યા કરે છે. હવે જે ઘટના ભૂતકાળમાં ઘટી ગઈ છે એનો વારંવાર વિચાર કરીને જીવને શું બેનિફિટ થાય? કાઈ નહીં, ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ, ઇટ ઇઝ ઓનલી અ વેસ્ટ ઓફ ટાઈમ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આજે આપણે જે ભણવાના છે એ ભણીને શું ફાયદો, એ મેં પહેલા તમને કહી દીધું કે જો મતિ જ્ઞાનનો ક્રમ, આ છે તો થિયોરેટિકલ ટોપિક, આગળનો વિષય છે, એટલે મતિ જ્ઞાન કયા ઓર્ડરમાં થાય છે એ આપણે આજે જાણશું. પણ એ જાણીને ફાયદો શું? એ જાણીને ફાયદો ઈ કે જો મતિ જ્ઞાનમાં આટલી સૂક્ષ્મ વસ્તુ જે એક એક સમયમાં થાય છે, અંતર્મુહૂર્તમાં થાય છે, એમાં પણ આટલો ક્રમ પડે છે, અને જીવને ક્યારે જણાય છે કે જ્યારે બધું પતી જાય પછી, એટલે આપણું જ્ઞાન એટલું સૂક્ષ્મ નથી કે એને આપણે, એટલું રેઝોલ્યુશન નથી આપણા જ્ઞાનનું કે એને આપણે બધું બાયફરકેટ કરીને અહીંયા આ થયું, અહીંયા આ થયું, અહીંયા આ થયું એમ જાણી શકીએ. તો જે વસ્તુ જણાય છે એને પોતે ખાલી જ્ઞાતા દ્રષ્ટા રહીને જાણવું, એમાં રાગ દ્વેષ ન કરવા, અથવા આપણે કહ્યું એમાં કરતા બુદ્ધિ ન કરવી કે આ હું કરું છું, હું કોઈના પર દયા કરું છું, હું કોઈના પર દયા કરી શકું છું, એવી માન્યતા જ જીવને દુઃખ આપે છે. તો આપણે બોલો દયા સેવા આદિ કરવું કે નહીં? કે આપણે જેવી રીતના કોઈ હોસ્પિટલ આદિમાં મદદ કરવા જવું કે નહીં, કોઈ પ્રાણી અમને આપણે પાંજરા પોળ આદિ બનાવવી કે નહીં, સ્કૂલ આદિમાં સેવા આપવી કે નહીં, કોઈ ગરીબોને મદદ કરવી કે નહીં, આપણે તેમ જ કહે છે કઈ કરી શકતા નથી. જો આ બધું કરવું કે નહીં એ તો બેઝિક ડિસિપ્લિન ની વાતો છે, ખ્યાલ આવે? એ કઈ ધર્મ નથી, એ તો આપણા જીવનમાં હોવું જોઈએ. કેમ કે આપણા પરિણામ એટલા કોમળ હોવા જોઈએ પહેલા તો, કે કોઈ બીજા જીવ પર પરોપકાર આદિ થવાનો ભાવ નેચરલી આપણને આવે, અને એના અનુસાર આપણે એક બે કામ કરી પણ નાખીએ તો દેટ ઇઝ ઓકે. કેમ કે બાકીના ટાઈમમાં તો આપણે પાપના જ ભાવ કરીએ છીએ, બરાબર ને? પણ આ જે અમે કર્યું એને ધર્મ માન્યો તો ખતમ, તો ગયા. કેમ કે જે જીવ કોઈ દયા દાન આદિ નથી કરતો એને તો હજી સ્કોપ છે કે હી સર્ચિંગ કે હા હવે મારે કઈ ધર્મ કરવાનો છે અને ધર્મ શું છે, એટલે એના માઇન્ડમાં એની વિશે વિચાર કરીને સર્ચ કરી રહ્યો છે કે મારે ધર્મ કરવાનો. અને જે જીવ આમાં જ કમ્ફર્ટેબલ થઈ ગયા કે જો મેં પૂજા કરી, મેં ભક્તિ કરી, મેં કઈ દયા કરી, મેં કઈ સેવા આદિ કરી, મેં આદિ આવું કઈ કરી લીધું અને મારો ધર્મ થઈ ગયો, તો એની સર્ચ પણ ખતમ થઈ ગઈ. અને સર્ચ ખતમ થઈ ગઈ તો એ જીવ જેવી રીતના સમજો ને, કોઈ કાગડો હોય અને એને કઈ ફૂડ દેખાય તો બીજા ચાર જણને બોલાવે કે આવો આવો તમે પણ ખાઓ. એવી રીતના મારી પાસે રિસોર્સિસ વધારે છે તો મેં બીજા ચાર જણને વેચી નાખ્યા કે ભાઈ લો તમે પણ, તો મારા મને કાગડામાં શું કરો? એટલે જે જીવ શુભ ભાવમાં ધર્મ માનીને અટકી જાય છે ને, એ ખરેખર ધર્મ એને કર્યો જ નથી. કેમ કે સિરિયન્સ પણ એ જ કરે છે, આપણે પણ એ જ કરીએ છીએ, તો એમાં કઈ ધર્મ નથી. એનાથી આગળ વધીને આ જીવને મન મળ્યું છે, એ મનના આધારે એ સાચા પોતાનો નિર્ણય કરી શકે છે, તો એને વિચાર શક્તિથી મારું ભલું ક્યાં છે, ધર્મ ક્યાં છે એનો નિર્ણય કરીને ખરો ધર્મ પોતાના આત્માને જાણીને જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું એ ત્યાં સુધી પહોંચવું જોઈએ. બરાબર, એટલે આ આપણને આ જાણીને શું ફાયદો એ પહેલા મેં કહ્યું. હવે ચાલો આપણે સૂત્ર વાંચીએ. 15મું સૂત્ર છે, મતિ જ્ઞાન કે ક્રમ કે ભેદ. તો અવગ્રહ ઈહા અવાય ધારણા, અવગ્રહ ઈહા અવાય ઓર ધારણા, એ ચાર ભેદ છે. ચાર ભેદ એટલે ચાર સ્ટેપ્સ છે મતિ જ્ઞાન ના, ચાર સ્ટેપ. હવે જો આપણે નેક્સ્ટ સ્લાઇડ, અવગ્રહ કા સ્વરૂપ, ચેતના ને જો થોડા વિશેષ આકાર ભાષિત હોને લગતા હૈ ઉસ જ્ઞાન કો અવગ્રહ કહેતે હૈ. તો આપણે વાંચી લઈએ પછી એક્ઝામ્પલ આપું. વિષય ઓર વિષયી, વિષય મતલબ સબ્જેક્ટ, વિષય એટલે જાણનાર વ્યક્તિ. બરાબર, તો સબ્જેક્ટ ને જાણનાર, વિષય ઓર વિષયી મતલબ કે વિષય કરને વાળા, કરને વાળે કે યોગ્ય સ્થાન મે આ જાણે કે બાદ, યોગ્ય સ્થાન મે એટલે કે જે એમ સમજો ટાઈમ એક્સિસ ઉપર અત્યારનું મારું જ્ઞાન બીજે ક્યાંય ચાલી રહ્યું છે અને વર્તમાન સમયમાં મારે કોઈ પર્ટિક્યુલર સબસ્ટન્સ ને જાણવાનો ક્રમ છે. બરાબર, સમજો મારે આને જાણવાનો ક્રમ છે. યોગ્ય સ્થાન એટલે આકાશમાં ક્યાંય ગમે છે અહીંયા આવી ગયું એમ નહીં, પણ એના ટાઈમ સ્કેલમાં એ ત્યાં આવીને પ્રેઝન્ટ છે. મારા ટાઈમ સ્કેલમાં મારું જ્ઞાન હવે ત્યાં આવીને પ્રેઝન્ટ છે. બે યોગ્ય સ્થાનમાં પહોંચી ગયા. યોગ્ય સ્થાનને આ જાણ કે બાદ હોને વાળા આદ્ય ગ્રહણ, સૌથી પહેલું ગ્રહણ એને અવગ્રહ કહે છે. સ્વ અપર દોનો કા જિસ સમય જો વિષય હો ઉસકા પહેલે અવગ્રહ હોતા હૈ. જો હવે સમજવા માટે આપણે સર્વાદ સિદ્ધિનો આશ્રય લઈએ છે. પૂજ્ય પાદ આચાર્ય રચિત ટીકા છે, એટલે આચાર્ય ભગવાન આપણને ડાયરેક્ટલી જો કેવી રીતના સમજાવે છે આપણે સમજીએ. જે સૌથી પહેલા તો એ પરિભાષા લખી છે, વિષય ઓર વિષય કે સંબંધ કે બાદ, સંબંધ કે બાદ જોયું કહ્યું ને, યોગ્ય સ્થાન પર આવી ગયા અને એમનો સંબંધ થયો, સંબંધ કે બાદ હોને વાળા પ્રથમ ગ્રહણ તો અવગ્રહ કહેતે હૈ. જૈસે ચક્ષુ ઇન્દ્રિય કે દ્વારા યહ શુક્લ રૂપ હૈ, આ કઈ સફેદ છે, એસા ગ્રહણ કરના તો અવગ્રહ હૈ. સમજો એક સિચ્યુએશન આપણે ઉભી કરીએ, સમજો ખૂબ અંધારું છે અને એમાં એક વ્યક્તિ અહીંયા સમજો અહીંયા બેઠા છે સ્વાધ્યાય હોલમાં, ખૂબ અંધારું છે, કઈ દેખાતું નથી, અમાસની રાત છે એટલે કોઈ લાઈટ નથી, કશું જ નથી. બરાબર, અને ત્યાંથી કોઈ વોક કરીને આવી દાદરામાંથી, કોણ છે કે કોઈ પર્સન છે જે સફેદ જબ્બા લેવામાં છે, સફેદ ડ્રેસમાં છે અને વોક કરીને આવે છે. તો સૌથી પહેલા જે વ્યક્તિ અહીંયા બેઠો છે એને અંધારમાં કઈ દેખાશે નહીં, પણ એને કઈક ભાસ થશે કે કઈક છે. સૌથી ફર્સ્ટ ઇન્સ્ટન્સ શું થાય કે કઈક છે, વ્યક્તિ છે કે પછી કઈ પણ બીજું છે, ઇમેજિન કરો કે કોઈ પૂતળું ત્યાં ઊભું છે, કઈ પોસ્ટર છે કે શું છે, ઇવન હ્યુમન શેપનું છે એટલું પણ હજી ખબર નથી, કઈક છે. આને કહેવાય દર્શન ઉપયોગ. ચાલો, દર્શન ઉપયોગ, જ્ઞાનની પહેલા દર્શન થાય છે ઓલવેઝ. તો મતિ જ્ઞાનની પહેલા ચક્ષુ ઇન્દ્રિય દ્વારા પદાર્થનો સામાન્ય પ્રતિભાવ, એને ચક્ષુ દર્શન ઉપયોગ કહેવાય છે. હવે સમજો કાનથી થયું હોય તો અચક્ષુ દર્શન ઉપયોગ થાય, ખ્યાલ આવે ને. તો પહેલા તો કઈક છે એવું ભાષિત થયું, હવે કઈક છે માં એ જ્ઞાનમાં વધારે ક્લેરિટી થવી અને હવે ત્યાં શું આપણને ભાષિત થયું કે કઈક શુક્લ છે, કઈક સફેદ છે. જો દર્શન ઉપયોગ જે હોય ને નિર્વિકલ્પ હોય છે, નિર્વિકલ્પ, વિકલ્પ એટલે અહીંયા રાગ દ્વેષ રહી ને, વિકલ્પ એટલે અહીંયા ભેદ રહી, આ વિકલ્પ જ્ઞાન નહીં પર્યાય, ચારિત્રની નહીં, ખ્યાલ આવે. તો જે પદાર્થમાં ભેદ અભેદથી રહિત એક સામાન્ય પ્રતિભા એને દર્શન ઉપયોગ કહેવાય છે. હવે એમાં અહીંયા થોડોક તો ભેદ પડ્યો કે આ વ્હાઈટ કલર છે અને બીજા નથી, એટલો ભેદ પડ્યો ને, એને જ્ઞાન કહેવાય. પદાર્થમાં સવિકલ્પ વિશેષ જાણવું એને જ્ઞાન કહે છે. પદાર્થના નિર્વિકલ્પ સામાન્ય પ્રતિભા એને દર્શનો ઉપયોગ કહેવાય. પદાર્થમાં સવિકલ્પ વિશેષ જાણવું એને જ્ઞાનોપયોગ કહેવાય છે. જ્ઞાન ઉપયોગમાં દર્શન પછી સૌથી પહેલું વસ્તુ કઈ થતું હોય તો એ અવગ્રહ મતિ જ્ઞાન છે. ખ્યાલ આવ્યું? ઇન ધી એન્ટાયર જ્ઞાન સમજો, મતિ જ્ઞાન, શ્રીજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્ય બરાબર, કેવળ જ્ઞાન ને સહી બને, આ ચાર પ્રકારના જ્ઞાન જીવને થાય છે. સંસારી જીવ કેવળ જ્ઞાનમાં તો લોકાલોક એક સાથે જણાય છે, એક જ સમયમાં બધું ખલાસ, એટલે ત્યાં કોઈ ક્રમ જ નથી. એટલે કેવળ જ્ઞાનમાં આ કે સિદ્ધાંતો લાગુ પડતા નથી. પણ જે મતિ જ્ઞાન એ ચક્ષુ દર્શન ઉપયોગ માધ્યમથી થાય છે. શ્રુત જ્ઞાન, શ્રુત જ્ઞાન તો મતિ જ્ઞાન પછી થાય છે. એટલે પહેલા દર્શન ઉપયોગ, પછી મતિ જ્ઞાન, પછી શ્રુત જ્ઞાન બરાબર. અવધિ જ્ઞાન, એની પહેલા અવધિ દર્શન ઉપયોગ થાય છે. એટલે પહેલા અવધિ દર્શન, પછી અવધિ જ્ઞાન. અને મનપર્યાય જ્ઞાન, મનપર્યાય જ્ઞાન પણ મતિ જ્ઞાન પૂર્વક થાય છે. એટલે પહેલા દર્શન, પછી મતિ જ્ઞાન, પછી મનપર્યાય જ્ઞાન બરાબર. તો જે મતિ જ્ઞાન ઇઝ ધી ફાઉન્ડેશન ઓફ ઓલ અધર જ્ઞાન. પદાર્થને સૌથી પહેલા જાણવાનું કાર્ય જે થયું ઇન્દ્રિય અને મનના માધ્યમથી, એમાં પણ સૌથી પહેલા શું થયું કે અવગ્રહ. એટલે આપણા એક્ઝામ્પલમાં આપણે શું જોયું કે કઈ થતું એ ચક્ષુ દર્શન થયો, એમાં હવે શુક્લ છે, કઈક વ્હાઈટ છે, એટલું જાણવું એ અવગ્રહ છે બરાબર. ચાલો હવે આને બે મિનિટ સાઈડ પર મૂકીએ, આપણે આગળની પરિભાષા વાંચીએ. પહેલો સ્ટેપ કયો? અવગ્રહ. એને ઇંગ્લિશમાં કીધું છે પરસેપ્શન. કે આ ઇંગ્લિશમાં શબ્દ અહીંયા સત્વાર સૂત્રમાં વાપર્યા છે રામજી બાપુજીએ, એ ટાઈમમાં એટલે અહીંયા મૂક્યા છે અને એ બંધ બેસતા છે. પણ જેટલો પરફેક્ટ મિનિંગ ગુજરાતી શબ્દથી નીકળે એટલો ઇંગ્લિશથી નથી નીકળે. પરસેપ્શન એટલે જાણે આપણને એવું લાગે કે કંઈક ઇમેજિન કરેલું છે. ખ્યાલ આવે ને કે કોઈક વસ્તુ કહેવામાં આવી અને પોતાનું ઇન્ટરપ્રિટેશન, અનુમાન કરવું, એ પરસેપ્શનનો ભાગ થાય. પણ એવું અહીંયા નથી. અહીંયા પરસેપ્શન એટલે શું? કે કોઈ વસ્તુને પરસીવ કરી, જાણી. પદાર્થ છે એને જાણવું અને એનો ઇનિશિયલ એક નિર્ણય નથી હજી. જો પદાર્થ જે સાવ નિર્વિકલ્પ એટલે પ્રતિભાસ તો સામાન્ય, એના કરતા થોડો વિશેષ પ્રતિભાસ, અને એમાં જાણવામાં પણ હજી ક્લેરિટી નથી. હા, ઇટ ઇઝ નોટ યેટ કમ્પ્લીટલી આઈડેન્ટિફાઈડ, હજી કંઈક છે એટલા સુધી પહોંચે, એને અવગ્રહ કહેવામાં આવે. હવે જો આગળ જઈએ, સેકન્ડ સ્ટેપ ઓફ મતિ જ્ઞાન ઇઝ ઈહા. ઈહામાં છે ને ઘણી જગ્યાએ આપણે શબ્દ સાંભળ્યો હશે, જેમ ઉહાપોહ સાંભળ્યું છે ક્યારે? ઉહાપોહ એટલે કે ખૂબ વિચાર કરવો, તત્વનો નિર્ણય કરવો. કોઈ જેવી રીતના સમજો કે આપણે એક બહુ કોર્સ એક્ઝામ્પલ આપું છું કે આપણે સપોઝ કોઈ યુનિવર્સિટીમાં ભણવા જવું હોય અને આપણે બધી યુનિવર્સિટીઝને લાવીને સ્ટડી કરીએ ને કે આ સારી છે તો એમાં આ ફેક્ટર્સ છે, આ સારી છે આ ફેક્ટર્સ છે, અને ઇવેન્ચ્યુઅલી નિર્ણય કરવો કે ના મારે અહીંયા જવું છે બેઝ ઓન સેવરલ ડેટા પોઈન્ટ અને એનાલિસિસ, અને ઉહાપોહ કહેવાય છે. એવી રીતના તત્વોમાં હું આત્મા છું કે નહીં, આ શરીર આદિ હું કંઈ કરી શકું છું કે નહીં, આ જે ક્વેશ્ચન્સ છે એના ઉપર સેવરલ ડેટા પોઈન્ટ અને ઓબ્ઝર્વેશન દ્વારા વિચાર કરવો એને ઉહાપોહ કહેવાય છે. જનરલી એ સેન્સમાં યુઝ થાય કે જીવ તત્વ નિર્ણય કરે, સાત તત્વનો નિર્ણય કરે અને હું શુદ્ધાત્મા જ છું એવા નિર્ણય સુધી પહોંચવા માટે જે કસવામાં આવેલું જ્ઞાન, ખ્યાલ આવે ને, જે એનાલિસિસ તત્વ વિચાર, એને ઉહાપોહ કહેવાય છે. હવે એ જ આ તો જે એક્ઝામ્પલ આપ્યું એ ટાઈમ બેઝિસ પર નથી. કોઈ પદાર્થનો નિર્ણય કરવા માટે મેં એક્ઝામ્પલ આપ્યું, એને જ હવે તમે ટાઈમ બેઝિસ પર અપ્લાય કરો કે જે આ ક્રમમાં પહેલો એક સામાન્ય પ્રતિવાદ થયો, હવે એના ઉપર ખૂબ વિચાર કર્યો કે ના શું છે, માણસ છે કે પુતળું છે કે શું છે, અને એ સમયનો એનાલિસિસ વિચાર અને નિર્ણય સુધી પહોંચવું, એ નિર્ણયની પહેલાની ભૂમિકા એને સિંહા કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? જે ડિટેલમાં એનાલિસિસ ચાલતું હોય જીવનું, એ એનાલિસિસ પોર્શનને સિંહા કહેવામાં આવે છે. જો આપણે પરિભાષા વાંચીએ, અવગ્રહ કે દ્વારા જાણે ગયે પદાર્થ કો વિશેષ રૂપે જાણને કી ચેષ્ટા આકાંક્ષા કો ઇહા કહેતે હૈ. જે પદાર્થને જાણ્યો કે કંઈક વાઇટ છે, એને હવે વિશેષ રૂપે જાણવાની ઈચ્છા, એને વિશેષ રૂપે જાણવાની ઈચ્છા, એને ઇહા કહેવામાં આવે છે. હજી જો આ ઈચ્છા છે, આકાંક્ષા છે, ચેતા છે, પણ હજી નિર્ણય નથી, હજી ડિસિઝન નથી થયું કે આ પદાર્થ શું છે, પણ આખું એનાલિસિસ ચાલી રહ્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઈચ્છા એટલે એ તો ચાલી જ ના, જે રીતના વિકલ્પ ના બે મિનિંગ છે ને, એ નિર્વિકલ્પ સ્વિકલ્પ, નિર્વિકલ્પ એટલે રાગ દ્વેષ રહિત અને સ્વિકલ્પ એટલે રાગ દ્વેષ સહિત, પણ એ ચારિત્રની પરિભાષા છે. અને જ્ઞાનમાં પદાર્થને ભેદ થી જાણવું એને કહેવાય સ્વિકલ્પ, અને પદાર્થનો સામાન્ય પ્રતિભાવ દર્શન ઉપયોગ એને કહેવાય નિર્વિકલ્પ, એ જ્ઞાનના વિકલ્પ. એવી રીતના ઈચ્છામાં પણ અહીંયા રાગાદી ભાવ નથી, જ્ઞાનમાં જાણવાની ક્યુરિયોસિટી, એ જ્ઞાનમાં કોઈ પદાર્થને જાણવા માટે એનાલિસિસ, એને અહીંયા ઈચ્છા, ઈચ્છા એટલે અહીંયા ઈચ્છા શબ્દ કાઢી નાખો, ચલો એ કન્ફ્યુઝ થાય ને, એને જાણવાની ચેષ્ટા, એને જાણવાની આકાંક્ષા, જાણવાની ક્યુરિયોસિટી, એને ઈહા કહેવામાં આવે છે. બરોબર? ચલો હવે પાછા અહીંયા જયારે એક્ઝામ્પલમાં હવે જો પહેલા જોયું આપણે કે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જે શુક્લ રૂપે એસા ગ્રહણ કરના તો અવગ્રહ હૈ. હવે આગળ અવગ્રહ કે દ્વારા ગ્રહણ કિયે ગયે પદાર્થ ને ઉસકે વિશેષ કે જાણને કી ઈચ્છા ઈહા કહેવાતી હૈ. બરાબર? જે પદાર્થ આપણે જાણી રહ્યા છે, આઈ ડોન્ટ થિંક ત્યાં જ્યાં શાસ્ત્ર જુદું છે, જે પદાર્થ આપણે જાણી રહ્યા છે એમાં જ વધારે ડિટેલ જાણવાની ક્યુરિયોસિટી ઈચ્છા થવી, એને ઈહા કહેવામાં આવે છે. હવે જો એક્ઝામ્પલમાં જૈસે જો શુક્લ રૂપ દેખા હૈ વહ ક્યા વક્ત પંક્તિ હૈ, ઇસ પ્રકાર વિશેષ જાણની ઈચ્છા. ત્યાં કોઈ હ્યુમન આકાર નથી, પણ એ અહીંયા ફ્લેગ જેવું બતાવે છે એક્ઝામ્પલમાં, કે સમજો વ્હાઈટ કલરનો ફ્લેગ છે, તો ક્યા વક્ત પંક્તિ હૈ કે ક્યા વહ પતાકા હૈ, અહીંયા બીજું પણ કીધું વહ ક્યા પતાકા હૈ, ઇસ પ્રકાર વિશેષ જાણની ઈચ્છા તો ઈહા હૈ. બરાબર? કોઈ વ્હાઈટ કલરનો ફ્લેગ હોય અને આ શું કઈ ફ્લેગ છે એમ ક્વેશ્ચન ઉભો થવો આપણા જ્ઞાનમાં. અહીંયા આપણે જે પર્સન ને જોયો, તો આ કોઈ માણસ છે, પુરુષ છે, સ્ત્રી છે, પુતળું છે કે કોઈ પોસ્ટર છે, શું છે, આવા અંદર ક્વેશ્ચન ઉભા થવા એને ઈહા કહેવામાં આવે છે. ખ્યાલ આવે? ચલો હવે એનાથી આગળ થર્ડ સ્ટેપ. જો અહીંયા ફરીથી ઇંગ્લિશમાં અહીંયા કીધું છે કોન્સેપ્શન, કોન્સેપ્શન એટલે એનું કોન્સેપ્ટ તૈયાર થવો. બરાબર? એ સેન્સમાં એને લઈ લો કે યુ આર ક્રિએટિંગ, જ્ઞાનમાં એ ઇમેજ ક્રિએટ થઈ રહી છે. બરાબર? થઈ નથી, થઈ રહી છે, ઇન ધ પ્રોસેસ. હવે જે થર્ડ સ્ટેપ, અવાય, અવાય કા સ્વરૂપ, અવાય ને કીધું જજમેન્ટ. વિશેષ ચિહ્ન દેખને સે ઉસકા નિશ્ચય હો જાય તો અવાય હૈ. જે પદાર્થના વિશેષ ચિહ્ન આપણે જોયા એનાથી નિર્ણય થઈ ગયો કે ના આ તો વ્યક્તિ જ લાગે છે. જેવી રીતના એ પર્સન હાથ આદિ હોય, પગ આદિ હોય એટલે હ્યુમન આકાર છે એનો નિર્ણય થયો. હવે એના હાથ પગ આમ હલે છે એટલે પૂતળું નથી, પણ કોઈ રિયલ વ્યક્તિ છે એ ખબર પડી. બરાબર? પછી એનો કદ કાઠી એનો આકાર આદિથી મનુષ્ય છે એટલે પુરુષ છે કે સ્ત્રી છે એ ખબર પડી. તો આવી રીતના ચિહ્ન જોઈને નિર્ણય કરવો એને અવાય કહેવામાં આવે છે. જો ફરી આ માંથી આપણે જોઈએ અહીં આવેલું ફ્લેગ નું એક્ઝામ્પલ છે ને, તો જો પહેલા પરિભાષા, વિશેષ કે નિર્ણય દ્વારા જે યથાર્થ જ્ઞાન હોતા હૈ ઉસે અવાય કહેતે હૈ, જૈસે ઉત્પન્ન નિપતન ઓર પક્ષ વિક્ષેપ, એ જો ચલો એ ડિટેલ જ્ઞાન હતી વો દ્વારા યહ વક પંક્તિ હિ હૈ ધ્વજા નહીં હૈ, આ પૂતળું નથી, કોઈ રિયલ માણસ જ છે એવો સ્ટ્રોંગ નિર્ણય થઈ જવો એને અવાય કહેવામાં આવે છે. જે આખું જે ડિસિઝન મેકિંગ ચાલી રહ્યું હતું એ ડિસિઝન મેકિંગ કન્ફ્યુઝન સુધી પહોંચી જવું એને થર્ડ અવાય સ્ટેપ કહેવામાં આવે છે. બરાબર, હા, જજમેન્ટ સુધી પહોંચી ગયા, જજમેન્ટ એટલે નિર્ણય થઈ ગયો. હવે જો ફોર્થ સ્ટેપ છે ધારણા, ધારણા કા સ્વરૂપ, ધારણા ને કીધું અહીંયા રિટેન્શન. અવાય છે નિર્ણિત પદાર્થ કો કાલાંતર મે ન ભૂલના તો ધારણા હૈ, જે પદાર્થ નો નિર્ણય કર્યો એને કાલાંતર માં પણ ન ભૂલવું, કે જેવી રીતના મેં ગઈકાલે કોઈને જોયું હોય આજે આવીને યાદ રહેવું કે ના ઓલા વ્યક્તિ ગઈકાલે રાતના આવ્યો તમે જોયા, તો એને ધારણા કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો તમને? હવે એમાં એ નિર્ણય થઈ ગયો ધ્વજા આવી ત્યાં એ નદી અને ઓલું છે એમ કરીને એને પણ યાદ કરી દીધું. બરાબર, ચલો હવે જો મારે બીજું એક્ઝામ્પલ આપવું છે જેનાથી આ વસ્તુ વધારે ક્લિયર થઈ જાય. સમજો આપણે રસ્તામાં ચાલીને જતા હોય, ઘણી બધી ગાડીઓ આવે છે ને, તો સૌથી પહેલા તો આપણું ફેમસ એક્ઝામ્પલ કે આપણે ફૂટપાથ પર ઊભા છે, રસ્તો ક્રોસ કરીને આપણે જવું છે, એટલે એક બાજુ જોઈએ તો ગાડીઓ આવે છે. હવે ગાડીઓ આવે છે તો સૌથી પહેલા તો કઈ શીખે એવો પ્રતિભાસ થવો જોઈશે કે નહીં, તો આપણે ચાલશું ને ઓલી આવી ઉડાવી જાય. કઈ શીખે એનો પ્રતિભાસ ન થાય તો કઈ એ ગાડી કે નિર્ણય કેવી રીતે થાય, તો સૌથી પહેલા તો સામાન્ય દર્શન ઉપયોગ થયો કે કઈક છે. હવે એમાં કઈ કે એમાં ફર્ધર બાયફર્કેશન થયું કે આ બ્લેક એન્ડ યલો દેખાય છે એવું કઈક લાગે છે, પણ શું છે, ટેક્સી છે, રિક્ષા છે, કોઈ પ્રાઇવેટ ગાડી છે, શું છે, હજી કઈ નિર્ણય થતો નથી. તો આ થયું અવગ્રહ. અવગ્રહ પછી આગળ કે આ ટેક્સી લાગે છે, બે લાઈટ છે, એક લાઈટ છે, થોડું બે બાઇક તો નથી આવતી ને, કે એક જ ગાડીની બે લાઈટ છે, શું છે કઈ સમજાતું નથી. પણ આવો વિચાર ઉત્પન્ન થવો અને શું કહેતું, આ સેકન્ડ સ્ટેપ શું છે, ઈ હા છે. બરાબર, હજી આપણો નિર્ણયનો પ્રોસેસ ચાલુ છે. હવે થર્ડ કે ના, થોડો એક પ્રતિભાસ થયો કે આ તો ગાડી જ છે, એમાં પણ બ્લેક એન્ડ યલો છે, એટલે ટેક્સી જ છે, અને એની લાઇટ આમ છે, આમ ફ્રન્ટ ફેસિંગ છે, ઓલું આમ ઇન્કલાઇન્ડ નથી, સ્ટ્રેટ છે, અહીંયા બહાર ઓલું મીટર દેખાય છે, ઉપર ઓલું કેરિયર દેખાય છે, એટલે આ શું છે, આ તો ટેક્સી જ છે. કઈ ટેક્સી છે, કે સીઆર નું મોડેલ છે, સમજો એમ્બેસેડર નું મોડેલ છે. એટલો નિર્ણય આપણો થઈ ગયો, આને કહેવાય થર્ડ સ્ટેપ અવાજ. હવે મને કહો આજના ટાઈમમાં એમ્બેસેડર ગાડી કેટલી દેખાય, વેરી રેર છે, હાર્ડલી કોઈ દેખાય. હવે સમજો આપણે ચાલતા હોય અને એક બે પીઆટ આવી જાય તો ઇટ વુડ નોટ મેટર, કેમ કે એ તો હોય છે, દેખાય છે, તો વી મે નોટ રિમેમ્બર ધ નેક્સ્ટ ડે કે ટેક્સી જોઈતી શું હતું ખબર નહીં, હું તો ક્રોસ કરતો હતો, કોઈ ખતી ગાડી, આઈ ડોન્ટ રિમેમ્બર, એવું કાંઈ ના આપણને રિમેમ્બર. આપણે હમણાં ઘરેથી આવ્યા હતું, કેટલીય ગાડીઓ આપણી આજુબાજુથી ક્રોસ થઈ હોય છે ને. હવે મને કહો જયારે ક્રોસ થતી હોય ત્યારે આપણે એને જાણીએ છીએ કે નહીં, ન જાણીએ તો એક્સિડન્ટ થઈ જાય. અને આ ગાડી જ છે, બાઇક નથી, એવો પણ નિર્ણય સ્ટ્રોંગ થાય છે કે નહીં એટ ધેટ મોમેન્ટ, નહીં તો એની કેટલી નજીક લઈ જવું, એ કેટલું દૂર છે, આવી એ જજમેન્ટ ક્યાંથી આવે. એટલે ઘણી વાર જ્ઞાન, જો સાંભળજો, જ્ઞાનમાં મતિ જ્ઞાનમાં આ ક્રમ જે છે ને, અવગ્રહ ઈરા અવાય ભાણા, એ આ ક્રમમાં જ થાય સૌથી કહ્યું. પછી બીજું, નેસેસરી એવું નથી કે બધું ધારણા સુધી પહોંચવું જ જોઈએ. ઘણી વસ્તુ અવગ્રહ થઈને છૂટી જાય છે. જેવી રીતના સમજો આપણે આપણે રસ્તા પર ઉભા છે અને ખાલી આમ કરીને આમ જોયું તો કઈ શકે તો કેટલું બધું થઈ ગયું ને. પણ વી નોટ ઓબ્ઝર્વિંગ, એટલે ત્યાં આપણને વિચાર પણ ઉત્પન્ન ના થાય આ શું છે એવો વિચાર કરીએ, વી જસ્ટ ઇગ્નોર ઇટ અને વી મૂવ ઓન. તો અવગ્રહ થઈને છૂટી જાય. ઘણી વસ્તુમાં ઈહા થઈને છૂટી જાય કે કઈ વિચાર તો કરીએ શું છે ખબર નહીં, પણ હશે છોડ ને મારે તો એમ કરીને વી લીવ ઇટ. તો અવગ્રહ થઈને છૂટી જાય, ઈહા થઈને છૂટી જાય, અવાય થઈને છૂટી જવું તો બહુ કોમન છે. કેમ કે સમજો આપણે ઘરેથી આવ્યા તો કમસે કમ 25 ગાડી જોઈ હશે. ડુ વી રિમેમ્બર એની ઓફ ધેમ? વી ડોન્ટ રિમેમ્બર એની ઓફ ધેમ. તો એ અવાય થઈને છૂટી જાય. અને ધારણા એટલે સમજો આપણે ઘરેથી આવ્યા અને એક મસ્ત ફ્લોરેસન્ટ યલો લેમ્બોર્ગિની આપણી બાજુમાંથી ઝૂમ કરી નીકળી જાય તો બોલો કેટલા વર્ષ સુધી યાદ રહેશે? કોઈ વસ્તુ એવી આપણા જ્ઞાનમાં રિટેન થઈ જાય કે વર્ષોના વર્ષો સુધી પણ યાદ રહે એને ધારણા જ્ઞાન કહેવામાં આવે છે. હવે જો ફરીથી ઓલા મતિ જ્ઞાનના 5 ભેદ યાદ કરો, મતિ, સ્મૃતિ, પ્રત્યય, તર્ક અને અનુમાન, આ બને આ નામ બહુ ઈઝીલી યાદ છે. બાકી આમાં જે કીધા મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિવેશ, બરાબર સેમ સિનોનિમસ છે કાળી દીધાના. આ પાંચેયમાં જો ધારણા સુધી ન પહોંચ્યું હોય એટલે આગળના જે રીતના સ્મૃતિ પ્રત્યેક જ્ઞાન, તો જે જૂનું હતું અને હમણાં યાદ આવવું કે કોરિલેટ કરવું તો ક્યારે યાદ આવે? જે ધારણામાં હોય તો યાદ આવે. જે હમણાં જયંતિબેને કહ્યું કે સંસ્કાર છેલ્લે કહ્યું ને કે જેને હમણાં આ ભાવમાં સમ્યક દર્શન ન પણ થાય અને જો ઊંડા સંસ્કાર નાખી દે. આ સંસ્કાર શું છે? અવગ્રહ ઈયા હોય કે ધારણા? આ ધારણા છે. કેમ કે જો યાદ જ ન રહે, યાદ એટલે મેમરી નહીં, જો ફરીથી હવે આપણે શું ઘણા ઓલ્ડ પીપલ આવતા હોય એમને એમ થાય ભાઈ મારી મેમરી તો સાવ મને તો કઈ યાદ રહેતું નથી. આ ધારણા નથી, પહેલા તો યાદ આવતો એ સમજો. કેમ કે અક્ષરો યાદ નથી રાખવાના, અક્ષરોને યાદ રાખવા એ ધારણા જ્ઞાન નથી. એ પણ ધારણા જ્ઞાન છે. પણ આપણે જે અહીંયા તત્વોમાં તો અંદરથી જે ભાવ આપણે જે નિર્ણય નક્કી થયો ને કે હું આત્મા છું એવું અંદરથી આપણને જે ફિલિંગ આવ્યું એ ફિલિંગને યાદ રાખવું એને ધારણા કહેવાય છે. જે તત્વ વિચારમાં આપણે કહે ને જીવ જુદો છે, ઉદ્ગલ જુદા છે. હવે જયારે સમજો અહીંયાથી આપણે સમજો તિર્યની ગતિમાં વયા છે તો ત્યાં કઈ ઉદ્ગલ શબ્દ યાદ રહેવાનો છે? ત્યાં જીવ શબ્દ બી યાદ નહીં રહે, ઉદ્ગલ પણ યાદ નહીં રહે. પણ અંદરથી જે ભાવ અહીંયા છે કે ના આજે કંઈક જાણનાર વસ્તુ જુદી છે અને આ બાકી બધું જુદું લાગે છે એવો ભાવ ત્યાં પણ રિટેન થવો એને સંસ્કાર કહેવાય. સંસ્કાર એટલે એ ધારણા જ્ઞાન જે અક્ષરાત્મક નથી, અનક્ષરાત્મક ભાવપૂર્વકનું એવું જ્ઞાન જે અન્ય ભવે પણ રહેવું તેને સંસ્કાર કહેવાય. ગુરુદેવ શ્રી વિજય ક્ષેત્રમાંથી આવ્યા તેમને શ્રીમંદર ભગવાનની દિવ્ય ધ્વનિના અક્ષરો યાદ છે? યાદ ન હોય. કેમ કે એ જાતનું ભાવના, એ જાતનું ધારણા જ્ઞાન આ ક્ષયોક્ષમ જીવને નથી રહેતું. કઈ જાતનું રહે છે? કે ના આ કર્મ જીવનું કઈ ખરાબ કરે, જીવ કર્મનું કઈ કરે, આ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરે ને એ સિદ્ધાંત જ મને બેસતો નથી. આ ન બેસવાનો ભાવ ક્યાંથી આવે? ખ્યાલ આવે છે ને? કોઈ પણ શાસ્ત્ર વાંચ્યા વગર પણ ન બેસવાનો ભાવ, જેવી રીતના નાના બાળક હોય એ નાના બાળકને કોણ શીખાડે કે આ શરીર સારું છે? એને કોણ શીખાડે કે આ શરીર મારું છે? એમ એને નિત્યાત્વ કરવું કોઈ શીખાડે છે? એ જીવને નિત્યાત્વ નાનપણથી જ થાય છે ને? કેમ કે આને અગ્રહિત નિત્યાત્વ કહે છે. અગ્રહિત નિત્યાત્વ અનાદિકાળના સંસ્કાર છે. એ અનાદિકાળથી જીવને એવો જ ભાવ બેઠેલો છે કે આ શરીર હું જ છું. ખ્યાલ આવ્યો ને? આ આને કહેવાય ઊંડા સંસ્કાર. ખ્યાલ આવ્યો ને? અને આપણે કરવાના છે હવે સીધા સંસ્કાર. તો ચાલો આ આપણે 4 ભેદ જોયા, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. હવે જો આગળ વધીએ, જો હવે થોડું સમરી રૂપે 13-15 આપણે ફરીથી જોઈ લઈએ. 5 ભેદ જોયા, મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિવેશ. પર પદાર્થ સંબંધી મટી જ્ઞાન, જયારે પર પદાર્થ ને જાણે છે ત્યારે શું થાય છે કે પર પદાર્થ સંબંધી અવગ્રહ વિરા અવાય ધારણા થાય છે. કોઈ પણ પર ને જાણવા જાય તો આ ચાર સ્ટેપ માં જ જાણે છે, બરાબર. હવે જેને ધારણા થઈ એને સ્મૃતિ આવે છે કે સ્મરણ ધારણા, સ્મરણ કે જે ધારણા અનિવાર્ય છે. પ્રત્યભી જ્ઞાન માટે એ જોડરૂપ જ્ઞાન છે ને, કે પહેલા આવું હતું, કે આ વ્યક્તિ પહેલા આવો દેખાતો હતો હવે આવો દેખાય છે, તો પહેલાનું પણ યાદ રહેવું પડશે કે નહીં? એટલે એને પણ ધારણા કમ્પલસરી, પ્લસ વર્તમાનનું જાણવું અને એનું કોરિલેશન રૂપ જ્ઞાન થવું. હવે જે ચોથું ચિંતા વ્યાપ્તિ જ્ઞાન કર, આ જે ચોથું ચિંતા છે ને એ તો વર્તમાનનું જ્ઞાન છે. વર્તમાનમાં કોઈ લક્ષણને જોઈને પદાર્થનો નિર્ણય કરવો, એટલે વર્તમાનમાં એમાં પણ આ ચારે સ્ટેપ અવગ્રહ લીલા રવાની ધારણા આદિ થાય છે, બરાબર. અને પાંચમું અભિનિબોધ, તે વર્તમાનનું જ્ઞાન. વર્તમાનમાં એ પદાર્થને જોઈને આ ચાર પૂર્વક નિર્ણયાત્મક ભૂમિકામાં પહોંચવું અને પેલા ધારણા સુધી પણ પહોંચવું, તો એને આ અભિનિબોધ આદિ ચારેને, સોરી, આ પાંચેયને મતિ જ્ઞાનના બીજા નામ કહેવામાં આવે છે. જે આ ચાર સ્ટેપ સીધા અવગ્રહ ઈધા અવાય ધારણા, એ પાંચેય પાંચમાં થાય છે. ભલે આપણે ઉપર ખાલી મતિમાં લખ્યા છે એના ભેદ તરીકે, પણ એ પાંચેય પાંચમાં આ ચારે વસ્તુ ક્રમથી થાય છે, ખ્યાલ આવે. હવે જો આગળ જોઈએ, હવે જો આ એક આપણે જે રામજી બાપુની ટીકામાં આ થોડો વિશેષ ટોપિક છે, આના પર થોડો વિચાર કરશું. હવે સ્વ આત્મા સંબંધી વિકલ્પ આત્મા નથી. જો આત્મા સંબંધી અને જ્ઞાન કેવું છે, વિકલ્પ આત્મા, હજી એવું અનુભવની વાત નથી, એની પહેલાનો વિચાર, બરાબર. તો જો એમાં જયારે મતિ જ્ઞાન થાય છે એને કહેવાય છે મનન. મનન એટલે શું? વિચાર કરો, ચિંતન કરો, એને જ તમે બહાર, એને ભાવના કહો, એને મનન કહો, એને ચિંતન કહો, આ બધું એક જેવું છે. તો એમાં જો સ્વ સંબંધી અવગ્રહ ઇહા અવાય અને ધારણા, બરાબર. પછી બીજું સ્મૃતિ સ્મરણ, જે હમણાં તત્વ વિચાર કર્યો. હવે તત્વ વિચાર જીવ કન્ટિન્યુઅસ તો કરતો નથી, સમજો. એક કલાક પછી પાછી તત્વ વિચારની ભૂમિકા આવી, એક કલાક પહેલા હું આવો વિચાર કરી રહ્યો હતો એવું યાદ રહેવું એને કહેવાય સ્મૃતિ, ખ્યાલ આવે ને? એટલે ત્યાં પણ ઓલું ધારણા સુધી પહોંચ્યું હોય તો આવું યાદ આવે છે. સંજ્ઞા પ્રત્યેની જોડરૂપ જ્ઞાન, આપણે કહીએ ને કે 10 વર્ષ પહેલા તો હું આમ હતો અને આજે હું આમ છું, 10 વર્ષ પહેલા તો મારી આવી ભૂમિકા હતી અને આજે મારી આવી ભૂમિકા છે, એટલે કમ્પેરિઝન કર્યું એને પ્રત્યભી જ્ઞાન કહેવાય છે. અને આ ચિંતા અને અભિનિબોધ આ બે વર્તમાનમાં આ જ્ઞાન લક્ષણને જોઈને અહીંયા આત્મા હોવો જ જોઈએ અને એ આત્મા હું જ છું એવો નિર્ણય કરવો, એ આ ચિંતા અને અભિનિબોધ એનું કામ છે, ખ્યાલ આવે ને? ચિંતા એટલે ચિંતન કરવું, તર્કથી અનુમાન કરો, જેને આપણે તત્વ વિચાર કહીએ છીએ એ આ ચિંતન છે. ત્યાં પદાર્થ જે રીતના પર પદાર્થ છે, તો જ્ઞાનથી વિચાર કરીએ છીએ કે પર પદાર્થના લક્ષણો જુદા છે, ખ્યાલ આવે ને? તો ત્યાં જ્ઞાનમાં એ પર પદાર્થ મોજૂદ નથી, પણ પર પદાર્થના લક્ષણોથી એનો નિર્ણય કર્યો એને ચિંતા જ્ઞાન કહેવાય. અને જ્ઞાનમાં એ જ્ઞાનની ફિલિંગ, એ જ્ઞાયક ભાવ તો ત્યાં મોજૂદ જ છે, તો આ જ હું છું એવો નિર્ણય કરવો એને અભિનિબોધ અથવા અનુમાન જ્ઞાન કહેવાય. મતિ જ્ઞાનમાં જ નિર્ણય થાય છે, મતિ શું ત્યાં વારા પરથી થયા કરે છે, એટલે ત્યાં આખું ચિંતન પ્રોસેસમાં કન્ટિન્યુઅસ ચાલુ છે. પણ જે સ્વરૂપ અનુભવમાં ત્યાં સ્વાનુભવ પ્રત્યક્ષ મતિ શુદ્ધ દેવ જ્ઞાન, તો ત્યાં મતિ જ્ઞાન પણ નિર્ણય આત્મક ધારણા સુધી, ધારણાની ચલો અવાય સુધી પહોંચેલું મતિ જ્ઞાન છે. હજી ધારણા પણ રહે છે ને કે જો આ ધ્યાનથી સાંભળ્યું, એક બીજો પોઈન્ટ મને જયસીબેને કહ્યું, એમને ત્યાં ચર્ચા ચાલી હતી કુકુમામાં, કે તમે સાંભળી હતી ને નાનુભાઈ કેતાભાઈ, વર્તમાનમાં સમજો જેને આત્માનો અનુભવ થયો, વર્તમાનમાં આત્માના અનુભવ વખતે જીવ આત્માના અનુભવના આનંદને જાણે છે કે આત્માને જાણે, આત્મા એટલે પેલો ત્રિકાળી ધ્રુવ વસ્તુ. જે સમયે આત્માનો અનુભવ થઈ રહ્યો છે એ સમયે તો પર્યાય આત્માના પેલા ત્રિકાળી ધ્રુવ ઉપર અટકેલી છે. કેમ કે જો એનું જ્ઞાન અનુભવ ઉપર વયું ગયું તો ધ્રુવ છૂટી ગયો તો પછી એનો અનુભવ રહ્યો નહીં. ખ્યાલ આવ્યો ને? એટલે અનુભવ વખતે જે આનંદ થયો એ જીવને એ વખતે જણાતો જ નથી, અસંખ્યાત સમય પછી જણાય છે. કેમ કે અસંખ્યાત સમય પછી પેલી સુખ ગુણની આનંદ રૂપ પર્યાય પર ધ્યાન ગયું. અત્યારના તો આખું ધ્યાન એ અખંડ શુદ્ધાત્મા પર જ હતું, એટલે અત્યારના એનું વેદન અનુભવન એ શુદ્ધાત્માનું છે. અને એને જે આનંદ ની એક સમયની પર્યાય, જ્ઞાનની પર્યાય એટલો આત્માને જાણ્યા, નિર્ણયની પર્યાય એટલો મને સમ્યક દર્શન થયું, એ બધા વિકલ્પ એને પાછળથી આવે છે. ખ્યાલ આવે? એ પાછળથી ક્યારે આવે? જયારે ધારણા સુધી પહોંચ્યા હોય તો આવે. ખ્યાલ આવે? જે ધારણા સુધી પહોંચ્યા જ ન હોય તો યાદ જ ન રહે, તો પછી એ સ્મૃતિમાં હોય નહીં તો બહાર કેવી રીતના આવે? ખ્યાલ આવે? એટલે આ બધા ટોપિક છે ને બધા કનેક્ટેડ છે. તમે જેટલું મતિષ્ઠ જ્ઞાનનું સ્વરૂપ વધારે ક્લિયર કરો એટલું આત્માનું સ્વરૂપ વધારે ક્લિયર થાય. ચાલો હવે જો આગળ પહોંચીએ. સ્વ આત્મા સંબંધી વિકલ્પાત્મક મતિ જ્ઞાન. જો અહીંયાથી એક પેરેગ્રાફ છે આજે એને આપણે વાંચીએ. જીવ કો અનાદિકાલ છે, જે આપણે વાત કરીને એને જ અહીંયા રિપીટ કરે છે એટલે આપણે વાંચીએ. જો જીવ કો અનાદિકાલ છે અપને સ્વરૂપ કા ભ્રમ હૈ, ઇસલિયે પહેલે આત્મજ્ઞાની પુરુષ સે આત્મ સ્વરૂપ કો સુનકર યુક્તિ કે દ્વારા યહ નિર્ણય કરના ચાહિયે કે આત્મા જ્ઞાન સ્વભાવ હૈ. સમજો, સોગાનીજી એ ગુરુદેવજી પાસે સાંભળ્યું જ્ઞાન ને રાગ જુદા જુદા છે. પછી એમને સમિતિની ત્યાં રૂમમાં બેસીને વિચાર કરવા લાગ્યા, તો વિચાર કરવા લાગ્યા તો શરૂઆત ક્યાંથી કરી? વિચાર જ્ઞાન છે, તો જ્ઞાનની શરૂઆત ક્યાંથી થાય? અવગ્રહથી થાય. દર્શન ઉપયોગ તો પહેલા થઈ ગયો, હવે અવગ્રહથી થયું. અવગ્રહમાં એમનો સૌથી પહેલો ટોપિક શું હશે? એટલે ગુરુદેવશ્રી કીધું જ્ઞાન અને રાગ જુદા છે. બરાબર, આ વાક્યનો ભાસ થવો એ અવગ્રહ છે. એના ઉપર હવે વિચાર કરવો કે આ જ્ઞાન શું છે, રાગ શું છે, એ હુંમાંથી હું કોણ છું, આદિ જે પ્રશ્ન ઉભા થયા બધું ઈહા જ્ઞાન છે. અને જે આખો વિચાર તત્વ નિર્ણય જે આખું કોલાહલ અંદર ચાલે જ્ઞાનમાં એ બધું ઈહા છે. અને નિર્ણય સુધી પહોંચે કે ના આત્મા જ હું છું, આ રાગ જુદો જ છે, એ અવાય છે. હવે ક્યાંક તો પછી આત્માનો અનુભવ થાય એ સિક્વન્સ હવાય પછી અને ધારણા સુધી પહોંચે. કેમકે અનુભવ ખાલી આ જ્ઞાનની પર્યાય નથી ને, એટલે જ્ઞાન નિર્ણય ના કરે, બધા જ ગુણોનું એક સાથે પરિણમન થાય ત્યાં અનુભવ થાય. ચાલો ચાલો આગળ વાંચીએ. એટલે પહેલા તો એને એમને એક થયું કે અનાદિકાળથી હું ભ્રમરૂપ છું, તો હવે જ્યાં વિચાર કરવાનો શરૂ કર્યો તો ક્યાંથી શરૂ કર્યો? તો જો તત્પશ્ચાત પર પદાર્થ ની પ્રસિદ્ધિ કે લીધે, નેક્સ્ટ લેવલ, પર પદાર્થ ની પ્રસિદ્ધિ કે કારણ ઇન્દ્રિય દ્વારા ઓર મન દ્વારા પ્રવર્તમાન બુદ્ધિ કો, આ જે જ્ઞાન જે બુદ્ધિ છે ને એ પર પદાર્થમાં જતું હતું ઇન્દ્રિય અને મનના માધ્યમથી, તો ઉસકો મર્યાદા મેં લાકર અર્થાત પર પદાર્થ ની ઓર સે અપના લક્ષ્ય ખીંચ કર. પહેલા તો જે આપણું જ્ઞાન ભમતું હતું બને ત્યાંથી એને સંકોચીને આત્માના વિચાર સુધી લાવે. પછી જો સેકન્ડ પોઈન્ટ, જબ આત્મા સ્વયં સ્વસન્મુખ લક્ષ્ય કરતા હોય, સ્વયં સ્વસન્મુખ લક્ષ્ય એટલે ત્યાં જ્ઞાન હવે આત્મ સન્મુખ કર્યું, બરાબર, સ્વસન્મુખ લક્ષ્ય કરતા હે, તબ પ્રથમ સામાન્ય સ્થૂલતયા આત્મા સંબંધી જ્ઞાન હુઆ, કે આ જ્ઞાન છે તે જ આત્મા છે, આવું સાધારણ વિકલ્પાત્મક બુદ્ધિપૂર્વક એને નિર્ણય કર્યો. ખ્યાલ આવે? આ તો બેઝિક વસ્તુ થાય ને, પાઠશાળાના છોકરાઓને આપણે શીખવે ને કે હું જીવ છું, મારામાં જ્ઞાન છે. તો આજે ખાલી શબ્દનો નિર્ણય નહીં, હવે આજે જ્ઞાનની ફિલિંગ મને આવી રહી છે, એ ફિલિંગ જ જીવ છે એવો નિર્ણય જીવે કર્યો. બરાબર, તો પ્રથમ સામાન્યતયા સામાન્ય સ્થૂલ થયા આત્મા સંબંધી જ્ઞાન હુઆ વહ આત્મા કા અર્થાવગ્રહ હૈ, હવે જો અર્થ અવગ્રહ અને વ્યંજન અવગ્રહ, અવગ્રહ ના બે પ્રકાર જે પાછળ આવશે એની વાત હમણાં નહીં કરીએ, પણ એમ સમજો સામાન્ય કે આ જે જ્ઞાન છે આત્મા એવો અવગ્રહ જીવને થયો. બરાબર, હવે આગળ હજી વિચાર કરશે હવે કે આ જ્ઞાન એ આત્મા છે પણ એ હું છું એ કેવી રીતના નિર્ણય છે. તો હવે વિચાર એ ઉપાડશે કે આ જ્ઞાન તો મને થાય છે, આ શરીર આદિને જ્ઞાન થતું નથી. આ બધા હવે તર્ક લગાવીને જે ચિંતન મનન થશે એ ઈ હા. ચાલો હવે જો આગળ વાંચીએ. તત્પશ્ચાત સ્વ વિચાર કે નિર્ણય થી ઓર ઉન્મુખ હુઆ. બરાબર, ઉન્મુખ એટલે કે એ તરફ મોઢું કરીને હવે આગળ વધ્યો. તો ક્યાં વધ્યો? કે સ્વ વિચાર કે નિર્ણય થી ઓર. આ નિર્ણય એટલે અવાય, અવાયની તરફ વધ્યો, પોતાના જ નિર્ણય તરફ વધ્યો. તો ત્યાં ઈહા થયું. બરાબર, તો ઈહા ઓર નિર્ણય હુઆ તો અવાય. જ્યાં એને નિર્ણય થયો કે અરે આ જ્ઞાન તો મને જ થઈ ગયું છે એટલે હું જ આત્મા છું, એવો જ્યાં નિર્ણય થયો એ અવાય. હજી અનુભવ નથી થયો, આ તો વિકલ્પાત્મક નિર્ણય થયો કે આ જ્ઞાન જેમ થાય છે એ જ હું આત્મા છું. ચાલ આવે એ અવાય. અર્થાત ઈહા સે જ્ઞાત આત્મા મે ય વહી હૈ અન્ય નહીં. એટલે ય મે હી હું અન્ય નહીં એવો નિર્ણય, એસા દૃઢ જ્ઞાન અવાય. આજે અવાય જ્ઞાન થયું ને ત્યાં તો પૂરેપૂરો નિર્ણય થઈ ગયો વિકલ્પ હતો કે હું આત્મા જ છું. ચાલ આવે. હવે આગળ, આત્મા સંબંધી કાલાંતર મે સંશય તથા વિસ્મરણ ન હો તો ધારણા. અહીંયા અનુભવ નો સ્ટેપ પછીમાં નથી નાખ્યો એ સમજી ગયું, પણ હવે કાલાંતરમાં પણ જે અનુભવ કર્યો આ જ હું છું એવો નિર્ણય થયો એ ધારણા. હવે જીવની જે બે વર્ડ સાંભળ્યા હતા ને, એક સમ્યક દર્શન એટલે એને શુદ્ધ ઉપયોગ અને એક છે શુદ્ધ પરિણતિ. બેમાં શું ફરક? શુદ્ધ ઉપયોગ શુદ્ધ પરિણતિ સાંભળે બે શબ્દ. શુદ્ધ ઉપયોગ એટલે જે સમયે જીવ આત્માનો અનુભવ કરી રહ્યો છે એ અનુભવની ક્ષણ, એને કહેવાય શુદ્ધ ઉપયોગ. ઉપયોગ એટલે જ્ઞાન, જ્ઞાનનો પોતાના આત્મામાં સંચાર એને શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ પરિણતિ શું છે? કે હવે એ જે સંચાર થઈ રહ્યો ત્યાંથી બહાર આવ્યો જીવ, હવે નોટ નેસેસરીલી કે એનો ઉપયોગ આત્મામાં છે, હવે તો બીજા કંઈક કામોમાં લાગે છે જે કરે છે, પણ એને એ જે ભાવ, એને એ જે સંસ્કાર, એને એ જે ધારણા, એ જે એને થઈ, હવે એના પરિણામોમાં નિરંતર રહેવી, એક એનું લેવલ ઊંચું થઈ જવું, જીવનું એક સ્ટેપ અપ થઈ જવું, અને હવે એના એમ તો ને અંદરથી ફિલિંગમાં હંમેશા રહેવું કે હું તો આત્મા જ છું, એને કહેવાય શુદ્ધ પરિણતિ. ચાલ આવે. તો એ ક્યારે થાય? કે જયારે ધારણા સુધી પહોંચ્યું કે આ જ હું છું એવો નિર્ણય, તો એ સંસ્કાર હોય ને તો એ યાદ રહ્યા છે. યાદ એટલે એને જે બુદ્ધિપૂર્વક યાદ નથી રાખ્યું. જે રીતના હું સોમિલ છું એ નામ મને યાદ નથી કરવું પડતું, પણ એ નામ સમાન આપણે ઇન્ગ્રેન્ડ આપણી પાસે છે જ ને, ઓલ્ડર નાઇન. એવું જ અનુભવન હું આત્મા છું એવું ઓલ ધ ટાઈમ રહેવું, એને કહેવાય શુદ્ધ પરિણતિ. અને ક્યારે થાય? જયારે ધારણા સુધી પહોંચ્યા હોય ત્યારે. બરાબર, ચલો હજી બે ત્રણ સ્લાઇડ છે, આપણે અહીંયા સ્ટોપ કરીએ, આપણે ટાઈમ થઈ ગયો છે. હવે આ જે અહીંયા આત્માનો અનુભવ થયો, એ આત્માનો અનુભવ એ સમ્યક દ્રષ્ટિ હવે એનો કેવી રીતના વિચાર કરે છે એની આપણે ચર્ચા કરી. બે સ્લાઇડ છે, એની નેક્સ્ટ ટાઈમ કરશું. હવે મતિ જ્ઞાનના બીજા ભેદ પ્રભેદ, સામેવાળો પદાર્થ કેવો છે એના આધારે થનારા ભેદ, કે કવર્ડ છે અનકવર્ડ છે, એવા એવા બધા બહુ બધા વસ્તુઓ છે એક વસ્તુ છે, એવા બધા ભેદ પ્રભેદ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ચાલો જે
વંદના શતવારે કુલ દ્વાદશાંગી જીવાણી માતનો જય.